أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد، وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. السلام عليكم ورحمة الله وبركاته. اپنی چرچا سورۃ الحجرات اوپر چالی رہی چھے. آیا نمبر 7 ماں بے مدعو چھے، بے پوائنٹس چھے. مارا گیا لیکچر ماں આપણે પહેલા મુદ્દા ઉપર ચર્ચા કર્યા કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો હુકમ થાય છે રસૂલને કે તમે દીન સિવાય બીજી બધી બાબતોમાં અસહાબોની સલાહ લઈ શકો છો, અને જંગોમાં રસૂલ કમિટીઝ બનાવતા અને લોકોની સલાહ પણ લેતા. હવે આજે આપણે આ આયતના બીજા પોઈન્ટ તરફ વળશું. ولكن الله حبب اليكم الايمان وزينه في قلوبكم وكفر اليكم الكفر والفسوق والعصيان اولئك هم الراشدون. પરંતુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ ઈમાન ને તમારા માટે ઘણું જ નજદીક રાખ્યું છે, અને તે ઈમાનને તમારા કલ્બની એક ઝીનત બનાવી નાખી છે. અને કુફ્ર, ઝુલ્મ, નાફરમાની અને બીજા ખરાબ કામો તમારી નજરમાં એક તિરસ્કારયુક્ત તુચ્છ બનાવ્યું છે, અને તમને એ બિલકુલ જ્યારે જુઓ છો તો તમને પસંદ નથી આવતું. એ જ લોકો સીધા રસ્તા ઉપર છે, હિદાયત પામેલા છે. હવે આ મેસેજ છે એ કોઈ રેસ કે કોઈ ગ્રુપ માટે નથી, આ આમ ઇન્સાનિયત માટે છે. આ જે ઈમાન છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મારિફા, અલ્લાહની મોહબ્બત દરેક ઇન્સાનના કલ્બમાં ઇન્સ્ટિલ કરેલી છે, કારણ કે આપણે અલ્લાહની મખલૂક છે. અલ્લાહને ખપે છે કે આપણે એની નજદીક જઈએ, આપણે એના ઉપર પૂરો ભરોસો કરીએ. અને ઇન્સાન હંમેશા અખલાકની ખૂબસૂરતી તરફ ખેંચાશે. જ્યાં ઝુલ્મ, જૂઠાપણું અને મકારી હશે તો ઇન્સાનના કલ્બને દુઃખ પહોંચે છે. માવિત્રો જ્યારે બચ્ચાઓને ઉછેરતા હોય છે તો તમે જોશો કે બચ્ચાઓ કેટલા માસૂમ હોય છે, હંમેશા સાચું જ બોલશે, એને બીજું કંઈ નથી ખબર. આ ઇન્સાનની શરૂઆત છે કે પ્યોર કલ્બની સાથે જન્મે છે અને એનામાં સભ્યતા હોય છે. સભ્યતાને આપણે ઇંગ્લિશમાં કહેશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોડેસ્ટી. આ હકીકત છે એ મર્દો અને સ્ત્રીઓ માટે કે જેઓ ગુનેહગાર છે. તેઓ જ્યારે શરૂઆતમાં પહેલા ગુના તરફ વળે છે તો તરત જ એ પોતાને બચાવવાની કોશિશ કરે પણ છે, એનું કલ્બ એને ત્યારે રોકે છે. મર્દોમાં પણ આપણે જોશું કે ભલે એ લોકોએ દોલત માટે લોકોને લૂંટ્યા છે, ગેરલાભ લીધો છે અને દોલત ભેગી કરી છે, તેઓ પણ જ્યારે આ દોલતને બીજાઓમાં તકસીમ કરે છે, તેના બચ્ચાઓ હોય કે તેનું કુટુંબ હોય, એને મનમાં ખબર હોય ગેરઇન્સાફી કરવું બરાબર નથી, હાલાંકિ તેણે પોતાએ જ આ દોલતને બીજાઓ પાસેથી ચોરી કરી હોય. આ બધા કુદરતી નિયમો દરેક ઇન્સાન તેના જન્મ સાથે લઈને આવે છે. કુરાનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઠીક ઠેકાણે આયતો અલ્લાહે નાઝિલ કરી છે. સૂરતુ શમ્સ આયા નંબર 7 અને 8માં અલ્લાહ તે નફ્સની કસમ ખાય છે, વ નફ્સિમ વમા સવ્વાહા ફઅલહમહા ફુજુરહા વ તકવાહા. અમે તેના કલ્બને, તેના નફ્સને અમે પ્યોર બનાવ્યું છે, અને ખોટું શું છે અને સાચું શું છે તેની અમને પારખ પણ અમે તેને આપી દીધી છે. પછી સૂરતુલ બલદ આયા નંબર 43માં કહે છે, વહદૈ ના હું નજ દૈન, અમે ઇન્સાનને બે રસ્તા બતાવી દીધા, એક સાચું અને એક ખોટું. સૂરતુલ દહર આયા નંબર 2માં અલ્લાહ કહે છે, ઇન્ના ખલકનલ ઇન્સાન મિન નુતફતિન અમશાજિન નબ્તલીહી ફજઅલનાહુ સમીઅમ બસીરા. હકીકતમાં અમે ઇન્સાનને એક નજીસ નુતફામાંથી પેદા કર્યા કે અમે તેને આઝમાવી શકીએ, તેથી અમે તેને સાંભળવાની અને જોવાની શક્તિ આપી છે. એટલું જ નહીં, જ્યારે ઇન્સાન કોઈ ખોટું કામ કરે છે તો અમે તેની અંદર એક કોન્શિયસ રાખ્યું છે કે જે ઇન્સાનને એ ખરાબ કામ માટે રોકે છે, એને વઢે છે, એને સ્કોલ્ડ કરે છે. આ એક અંદરની આવાસ છે, પણ દુનિયામાં આજે બારે એટલો બધો ઘોંઘાટ છે કે લોકોને આ અંદરની આવાસ નથી સંભળાતી. એક વખત એવું આવે છે કે આ અંદરની આવાસ પણ બોલતી બંધ થઈ જાય છે અને ઇન્સાન ગુનાહોમાં મુબતલા થઈ જાય છે. આ અંદરની આવાસ, આ નફસુલ લવ્વામા એટલું ઇમ્પોર્ટન્ટ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરતુલ કયામાની બીજી આયતમાં એની કસમ ખાય છે, લા ઉક્સિમુ બિયૌમિલ કિયામા વલા ઉક્સિમુ બિનફસિલ લવ્વામા. કયામતના દિવસની કસમ ખાઉં છું અને તે નફસુલ લવ્વામાની કસમ ખાઉં છું કે જે ઇન્સાનને ટોકે છે, જે ઇન્સાનને રોકે છે ગુનાહોથી. અને પછી આયા નંબર 8માં અલ્લાહ કહે છે, ફઝલન મિન અલ્લાહ વ નિઅમા વલ્લાહુ અલીમુન હકીમ. આ અલ્લાહનું કરમ છે અને તેની નિઅમા છે. અલ્લાહ ઘણો જ જાણનાર અને હિકમતવાળો છે. આ અલ્લાહનું ફઝલ છે, અલ્લાહનું કરમ છે કે આપણી અંદર હિદાયતનું એક નૂર રાખ્યું છે. અને પછી અલ્લાહ કહે છે કે વલ્લાહુ અલીમુન હકીમ, એ બધું જાણનાર છે અને એ ઘણું જ હિકમત રાખે છે. એરેબિકમાં હિકમા કોઈ પણ વસ્તુને જો આપણે કંટ્રોલમાં રાખવી હોય તેને કહે છે. દાખલા તરીકે કોઈ ઘોડે સવારનો ઘોડો ઘણો જ તોફાને ચડે અને તે ઘોડે સવાર તેને જો કાબૂમાં લઈ શકે તો એરબ્સ કહેશે કે તે ઘોડે સવારમાં હિકમા છે. આ હિકમાને આપણે 4 સ્ટેજીસમાં સમજાવી શકીએ. પહેલું છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ જ્યારે કંઈ પણ હુકમ આપે છે આપણે, તો તે હંમેશા આપણા જ ફાયદા માટે હોય છે. કુરાનમાં 90 વખત હિકમા શબ્દને વાપરવામાં આવ્યું છે. એને અમુક વસ્તુઓ આપણા ઉપર વાજિબ કરી છે, દાખલા તરીકે નમાઝ છે, રોઝા, હજ, ઝકાત વગેરે, અમર બિલ મારૂફ, નહી અનિલ મુનકર, આ બધું આપણા માટે વાજિબ કર્યું. દુનિયા તરફ નજર કરશું તો આપણે ખ્યાલ આવશે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મહાનતાનો. આસમાન તરફ નજર કરો, જમીન તરફ અલ્લાહની પૂરી મખલૂક, જાનવર, પંખીઓ, વનસ્પતિ, જંતુઓ, દરિયાની અંદર રહેનારી મખલૂક, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ બધાને રિસ્ક પણ પહોંચાડે છે. પછી તે ભલે હાથી હોય કે દરિયાની ભીતરમાં રહેનારી એક નાનકડી મખલૂક કેમ ન હોય, એક વખત એક હિન્દુ પ્રિસ્ટ તેના ફ્રેન્ડ એક મુસલમાનની સાથે એની ચર્ચા થાય છે. મુસલમાન કહે છે કે અલ્લાહ બધાને રિસ્ક આપે છે. તો આ પૂજારી એક નાનકડી ડબ્બી લે છે અને તેમાં એક કીડીને બંધ કરે છે અને કહે છે તે મુસલમાનને કે આપણે હવે એક અઠવાડિયા પછી આ ડબ્બીને ખોલશું અને જોશું કે કીડી જીવતી છે કે મરી ગઈ છે. અઠવાડિયા પછી તે ડબ્બીને ખોલવામાં આવે છે તો કીડી એક ચોખાનો દાણો ખાતી હોય છે. બંધ કરતી વખતે પૂજારીના કપાળમાં તે તિલક સાથે થોડાક ચોખા ચોટેલા હતા, તેમાંથી એક ચોખાનો દાણો ડબ્બીમાં ગળી ગયો અને આ કીડીનું રિસ્ક બન્યું. વરસાદને જોશો તો તેના બારામાં પણ આપણે સુરતુલ વાકિયામાં ડિસ્કસ કર્યા છે કે જેટલા ટીપા આસમાનમાંથી જમીનમાં પડે છે તે બધા પાછા વરાળ થઈ અને આસમાન તરફ ચાલ્યા જાય છે. પંખીઓને જુઓ કેવી રીતે દિવસો સુધી એ લોકો ઉડતા હોય છે જ્યારે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ કરતા હોય છે. જ્યારે એ જગ્યાની સિઝન બદલે છે તો તેઓ એક બીજી જગ્યાએ જાય છે. કેવી રીતે એ લોકો આટલા મહિનાઓ સુધી એ લોકોનું ખાવાનું કેવી રીતે ઉપાડે છે, કાંઈ આપણે આ અલ્લાહની કુદરતને જોશું તો આપણે ખરેખર વિચાર કરતા કરી નાખશે. પંખીને જોશો તો તેઓના દાંત નથી હોતા કે તેઓ ચાવી શકે, પણ અલ્લાહએ તેની પાચન શક્તિ, તેની ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ બનાવી કે એ આખા આખા દાણા પણ હજમ કરી શકે છે. ઇન્સાનમાં આપણે જોશું તો હજી બચ્ચાનો જન્મ નથી થયો તેના પહેલાં માના શરીરમાં તેના રિસ્કનો બંદોબસ્ત થઈ ગયો હોય છે. અલ્લાહ જો ચાહે તો એક નેચરલ ફિનોમિના, એક કુદરતી ફિનોમિના, એને પણ એ બદલાવી શકે છે. દાખલા તરીકે નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ માટે કેટલી ભડકતી આગ બાળવામાં આવી કે લોકો માઇલો સુધી એ આગની નજીક જઈ નહોતા શકતા. એ આગને અલ્લાહએ નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ માટે ઠંડી કરી નાખી. નબી મૂસા અલૈહિસ્સલામનું જિંદગીમાં જુઓ તો એની કોમ માટે અલ્લાહએ રેડ સીમાં રસ્તાઓ કર્યા. જેના દિલમાં તકવા હોય છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને હિકમા બક્ષે છે. આપણને પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તૌફીક આપે કે આપણે અલ્લાહની હિકમાને સમજી શકીએ. હવે આજે આપણે સુરતુલ હુજરાતની 9મી આયત તરફ વળશું. વઇન ત્વાઇફતાન મિનલ મુમિનીન ઇક્તતલુ ફઅસ્લિહુ બૈનહુમા ફઇન બગત ઇહદાહુમા અલા ઉખરા ફકાતિલુ લતી લબગી હત્તા તફીઅ ઇલા અમરિલ્લાહ ફઇન ફાઅત ફઅસ્લિહુ બૈનહુમા બિલ અદલ વઅક્સિતુ ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુક્સિતીન. જ્યારે બે પાર્ટીઓ એકબીજા સાથે ઝઘડામાં ઉતરે તો બંને વચ્ચે સુલેહ કરાવી નાખો, સંપ કરાવો. જો એક પાર્ટી બીજી પાર્ટી ઉપર સખ્તાઈ લઈ આવે તો સખ્તાઈ કરનારી પાર્ટી સાથે લડો ત્યાર સુધી કે તે અલ્લાહના હુકમ તરફ રજૂ થાય. પછી જ્યારે તે માની જાય તો બંને પાર્ટી વચ્ચે ઇન્સાફથી સમાધાન કરાવો, સુલેહ કરાવો અને ન્યાયથી વર્તો. બેશક અલ્લાહ ઇન્સાફથી વર્તવાવાળાઓને દોસ્ત રાખે છે. શાંતિ, સબર, સલામતી અને ઇન્સાફ ઇસ્લામમાં ખાસ ભલામણ કરવામાં આવી છે. પછી ભલે બે પાર્ટી વચ્ચે હોય કે બે મોમિન વચ્ચે હોય કે બે દેશો વચ્ચે હોય, દરેક મુસલમાનની ફરજ છે તે બનતી કોશિશ કરે કે સોસાયટીમાં કે કોમમાં શાંતિ જળવાય. કુટુંબમાં પણ કોશિશ કરવામાં આવે કે હંમેશા સંપ અને શાંતિ જાળવવામાં આવે. બધા ઝઘડામાં ઇન્સાફથી સુલેહ કરવામાં આવે અને જેટલું બની શકે તેટલું ઝુલ્મને દૂર કરવામાં આવે. ઝુલ્મ તરફ તો ઇસ્લામ એટલો સખત વિરોધ બતાવે છે કે જો કોઈ શખ્સ ફક્ત ઝાલિમની જીવવાની પણ આશા રાખતો હોય તો તે શખ્સ પણ અલ્લાહની નજરમાં ઝાલિમ છે, ભલે પોતે ઝુલ્મ ન કરતો હોય. ઇમામ મુસા ઇબ્ને જાફર અલ કાઝિમનો જમાનો હતો. તેના એક નજદીકના દોસ્ત અને સહાબી હોય છે જેનું નામ હોય છે સફવાન ઇબ્ને મહરાન. સફવાન ઘણા જ માલદાર હોય છે અને તેની પાસે ઘણા ઊંટ હોય છે. એક વખત ઇમામ સફવાનને બોલાવે છે અને કહે છે કે તારા બધા અમલ સારા છે, ફક્ત એક જ છે કે તું તારા ઊંટોને હારૂન અલ રશીદને ભાડે આપે છે, તે એક ઝાલિમ બાદશાહ છે. સફવાન ઇમામને કહે છે કે હું કદી હારૂનને કોઈ હરામ કામ કરવા માટે ઊંટો ભાડે નથી આપતો, એ તો જ્યારે હજ પડવા જાય છે ત્યારે મારા ઊંટ ભાડે કરે છે. હું કોઈ દિવસ હારૂન સાથે હજ પડવા પણ નથી જતો, ફક્ત એની સાથે મારા માણસોને મોકલું છું. ઇમામ પૂછે છે કે તું જ્યારે એને ઊંટો ભાડે આપે છે તો તું એને એડવાન્સમાં પૂરા પૈસા આપવાની માંગણી કરે છે કે તે અડધા આપે છે અને બાકીના અડધા જ્યારે સફરમાંથી પાછા વળે ત્યારે? સફવાન કહે છે કે હું પૂરી રકમ નથી લેતો, અમુક એડવાન્સમાં આપે છે અને બાકીના જ્યારે એ સફરમાંથી પાછો આવે છે ત્યારે એ મને આપે છે. તો ઇમામ કહે છે કે એ સફવાન, તું ઈચ્છે છે કે હારૂન જીવતો પાછો આવે કે જેથી તે તારી બાકીની કિંમત ચૂકવે? સફવાન કહે છે હા ઇબ્ન રસૂલલ્લા. ઇમામ જવાબ આપે છે કે જે કોઈ ઈચ્છે કે ઝાલિમને લાંબી જિંદગી મળે તે પોતે પણ અલ્લાહની નજરમાં ઝાલિમ છે અને એ પણ જહન્નમની આગમાં જશે. હવે હું થોડાક હમણાંના વિચારો તમને દર્શાવીશ. આપણે વિચાર કરીએ કે આ કુટુંબમાં બે પાર્ટી વચ્ચે, બે સોસાયટીમાં બે કમિટી વચ્ચે શા માટે આ ઝઘડા થાય છે? આપણે જોશું કે આ બધા કોન્ફ્લિક્ટ્સનું જે કારણ છે એ છે ઈગો, આપણો ઈગો. આપણે એને અનાનિયા કહીએ છીએ, હું પણ. હંમેશા આપણે આપણું પોતાનું જે ઇન્ટરેસ્ટ હોય છે એને આપણે બીજાથી જુદું કરી નાખીએ છીએ કે મારું તો બધું બરાબર છે કે નહીં. જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે તમે બધા ઇન્સાન, પૂરી ઇન્સાનિયત ઇન્ટરકનેક્ટેડ છો, બધા એકબીજા સાથે જોડેલા છો. રસૂલની હદીસ પણ છે કે જ્યારે શરીરનો એક ભાગ દુખે તો જાણે શરીરના બધા ભાગ દુખે છે. એક મુસલમાન દુનિયામાં દુખી હોય તો તમને બધાને દુઃખ પહોંચે છે, તમને બધાને દુઃખ પહોંચવું જોઈએ. જ્યારે કોઈ કોમ ઉપર અઝાબ આવે તો આખી કોમને તકલીફ પડશે, ફક્ત ગુનેગારોને નહીં. જો કોઈ પણ ગુનેગારોને ગેરઇન્સાફી તરફ આવાજ ન ઉઠાવે તો તેઓ પણ ઝુલમમાં દાખલ થઈ જશે. ત્રીજું કે અલ્લાહ કુરાનમાં ફરમાવે છે કે તમે જ્યારે સુલેહ કરો તો તમે ઇન્સાફથી વર્તો, બિલકિસ્ત. પછી ભલે એ તમારી પોતાની અગેન્સ્ટ કેમ ન હોય. ચોથું, આજે જે ગ્લોબલ કોરોના છે, કોવિડ-19, એને તમે જોશો તો આ એક ફિઝિકલ, એક શારીરિક મેનિફેસ્ટેશન ઓફ ધીસ ઇન્ટરકનેક્શન છે, એટલે કે બધાને હેલ્થવાઇઝ એને ઇન્ટરકનેક્ટ રાખ્યા છે. પણ શરૂઆત ક્યારથી થઈ? એક માણસને પહેલાં થયું, એના થકી એક ગ્રુપને થયું અને આખી દુનિયામાં ફરી ગયું. આપણે બધા એની માટે માસ્ક પહેરીએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ છીએ કે આપણે બીજાઓથી સેફ રહીએ અને બીજાઓ આપણાથી સેફ રહીએ અને આપણાથી સલામત રહે. આ ફક્ત શરીરની બીમારી છે, ધીસ ઇઝ અ ફિઝિકલ એલમેન્ટ જેની માટે આપણે આટલી કાળજી લઈએ છીએ. પણ રૂહાની બીમારી આપણે એકબીજાને ફેલાવતા જ જઈએ છીએ. લાલચ, ફખર, એકબીજાને નીચા પાડી નાખવું, બધાને ખપે કે પોતાનું સારું હોય, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એકબીજા સાથે કનેક્ટેડ છીએ, આપણે જોડેલા છીએ, પૂરી ઇન્સાનિયત જોડેલી છે. મારા પાડોશીનું દુઃખ મારું દુઃખ છે, જો હું તેને મદદ કરું તો હું મારી પોતાની જાતને મદદ કરું છું, હું મારી રૂહને બુલંદ કરું છું. જ્યારે હું તેને ફાયદો પહોંચાડું છું તો હું મારી જાતને પહેલાં ફાયદો પહોંચાડું છું. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં ફરમાવે છે કે જો કોઈ આ દુનિયામાં સારું કરે છે તે પોતાની રૂહ માટે કરે છે. જો આપણી સોસાયટીમાં ખરાબી હોય તો તે ખરાબી આપણામાં પણ આવી જશે કે પછી આપણા બચ્ચામાં પણ આવી જશે, આપણી ભવિષ્યની જનરેશન્સ પેઢીઓમાં પણ આવી જશે જો આ ખરાબીને આપણે રોકવાની કોશિશ નહીં કરીએ. જ્યારે કુટુંબમાં ઝઘડા હશે તો તેની અસર આપણે પણ આવશે, હમણાં નહીં તો પછી. તો આપણે આપણા પાડોશી કે ભાઈઓ કે દેરાણી કે નણંદ કે સાસુની મુશ્કેલીઓ જુઓ તો આપણને માસ્ક નથી પહેરવાનું. આપણે કાંઈ આપણા શરીરની રૂહને કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર જ નથી. અને આ કામ જ્યારે આપણે કરીએ છીએ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મદદ હોય છે. અલ્લાહ કહે છે તમે ખાલી બેબી સ્ટેપ્સ મારા તરફ આવો તો હું તમને તમારી સામે 10 ડગલા આગળ આવીશ. હિસ્ટ્રીમાં આપણે જોશું તો જંગે બદરનો એક એક્ઝામ્પલ, એક તરફ મુસલમાનો ફક્ત 1313 હતા અને સામે મુશ્રિકોનું જે લશ્કર હતું હજારોનું લશ્કર હતું, પણ મુસલમાનોના દિલોમાં ખુલુસ હતું, અલ્લાહ અને રસૂલના હુકમોને માનનારા હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા મદદ મોકલે છે, આપણે બધાને ખબર છે, એમાં હું હિસ્ટ્રીમાં જવા નથી માગતી. અને તેઓ એ બદર પહેલી જંગ જ્યારે લડવામાં આવે છે તો મુસલમાનો ફતેહ પામે છે. બસ હવે એક સ્ટોરી કરીશ અને ત્યારબાદ આજના ટોકને પૂરું કરીશ. એક બોર્ડ મીટિંગ હોય છે. બોર્ડ મીટિંગ એટલે કોઈ કંપની હોય એમાં જે ડાયરેક્ટર્સ હોય એ લોકો જ્યારે ભેગા થાય તો એ બધા મીટિંગ બોલાવે તો એને બોર્ડ મીટિંગ કહે છે. અને એક મોટું ટેબલ હોય ને આજુબાજુ બધી ખુરશીઓ ગોઠવેલી હોય અને બધા પોતપોતાના વિચારો દર્શાવતા હોય અને બધાને પોતપોતાનું કામ ના રિપોર્ટ આપવાના હોય. તો એક ફેરે એક બોર્ડ મીટિંગ હતી, એમાં જ્યારે બોર્ડ મીટિંગ પૂરી થઈ તો એનો એક માણસ હતો, એક ડાયરેક્ટર, એ જ્યારે ઊભો થવા જાય છે તો એનું શરીર ટેબલને લાગે છે, તો ટેબલ ઉપર કોફીનો મગ પડ્યો હોય છે, તો ટેબલને લાગે છે તો કોફી છલકાય છે અને એની નોટ્સ ઉપર, એની નોટ્સ જે એણે ઓલા શું બોલવા માટે લખી હતી અને એના જે મિનિટ્સ હતા એના ઉપર ઢોળાય છે. તો એ બહુ જોકિંગલી કહે છે કે જો હું કેટલો કેરલેસ થઈ ગયો છું, કેટલો ક્લમ્ઝી થઈ ગયો છું. આ ઉંમર જેમ વધે છે કે હું ઊભો થાઉં છું તોય હું કોફીને ઢોળું છું, એમ કરીને બધા હસી પડ્યા. તો બધા ત્યારે કહે છે કે આપણી મીટિંગ પૂરી થઈ ગઈ છે તો આપણે બધા પોતપોતાનું જિંદગીના એક એક એક્ઝામ્પલ આપીએ કે જેમાં તમને આ એમ્બેરેસિંગ મોમેન્ટ, દાખલા તરીકે આ કોફી ઢોળાની, એવી રીતે બધા પોતપોતાના કોઈ પણ એવા દાખલા આપે. તો બધાએ કાંઈ ને કાંઈ બોલ્યા એ લોકોની પાસ જિંદગીનો એક એક એક્ઝામ્પલ. પછી એમાં એક હોય છે ફ્રેન્ક કરીને એક માણસ હોય છે, એ શાંત બેઠો હોય છે. તો એને પણ કહેવામાં આવે છે કે ફ્રેન્ક, તું પણ તારું એક એટલીસ્ટ જિંદગીનો એક એક્ઝામ્પલ આપ. તો ફ્રેન્ક કહે છે કે હું મારું નાનપણનું, મારું બચપનનું એક્ઝામ્પલ આપવા માગું છું. એ કહે છે કે મારો બાપ હતો, એ એક ફિશરમેન હતો, મચ્છીમાર હતો, અને એ પૂરી એની કમાણી એ મચ્છી પકડી અને એને વેચતો હતો, અને એમાં એને જે મળતું હતું એના ઉપર એનું ગુજરાન ચલાવતું હતું. એમાં અમારું ઘર, મારી માં, મારા સાથે બીજા થોડા કઝિન્સ પણ રહેતા હતા, અને એ મારા બાપના પેરેન્ટ્સ, એને પણ એ બધાને આ મચ્છી પકડતો હતો અને એ માર્કેટમાં જઈ અને વેચી અને એમાંથી ગુજરાન ચલાવતું હતું. બહુ જ એને તકલીફ પડતી હતી, આખો આખો દિવસ એ દરિયામાં બેસતો. અને એ કહે કે એનું એક કોટ હતું, સાવ ઘસાઈ ગયું હતું, અને એ પોતે માથામાં એક કેપ જેવું પહેરતો હતો કે જેનાથી એને તડકો સીધો હેરાન ન કરે. અને એ પોતે એટલો મજબૂત માણસ હતો કારણ કે એ આખી આખી ઓલી જે નેટ ફેંકે ને દરિયામાં, તો એને જ્યારે મચ્છી અંદર આવી જાય તો એ આખી નેટને ખેંચી શકતો હતો, એટલું એના ખંભામાં ને જોર હતું. પણ એ જ્યારે પણ જ્યારે હું બહાર નીકળું, સ્કૂલમાં જાઉં, તો એ મને હંમેશા મારા ગાલ ઉપર એક ગુડ બાયનું કિસ કરતો. અને જ્યારે એ કિસ કરતો તો મને એમાંથી ઓલું દરિયાની વાસ આવતી હતી ને મચ્છીની વાસ આવતી હતી. મારી માં કેટલી વખત એના કોટને અને એની આ કેપને ધોઈ દેતી હતી, પણ સમાવ એના એની અંદરથી ઓલી મચ્છીની ને દરિયાની વાસ નહોતી નીકળતી, કેમકે દરરોજ એ જ પહેરતો. સાંજના પાછો આવે, મારી માં ધોઈ સુકાવે, સવારના એ જ પહેરે. એક વખત જ્યારે વેધર ત્યાંની બગડતી હતી, હું એક અમેરિકાના એક નાના સેન્ટ પેદ્રો કરીને નામ લખે છે, સાચી વાત છે, એ ગામડામાં અમે રહેતા હતા કે જે કિનારા ઉપર હતું એ ગામ. તો એ કે જ્યારે વેધર બગડી જાય તો એ મને પગે સ્કૂલમાં જવા નહોતો દેતો, કેમકે બહુ જ સ્નો પડતું હતું. તો મને કે હું તને મારી ટ્રકમાં લઈ જઈશ. હવે એની ટ્રક કે એટલી જૂની હોય છે કે જેમાં એ મચ્છી બધી નાખીને માર્કેટમાં લઈ જતો હોય છે, અને એ ટ્રક એનાથી વધારે ઓલ્ડ એ ટ્રક હતી કે જ્યારે રસ્તામાં ચાલતી તો એટલી ખડખડ ખડખડ કરતી કે દૂરથી ટ્રક આવતી હતી તો આખા ગામડાના બધાને ખબર પડી જાય કે એની ટ્રક આવે છે. હવે એ આ ટ્રકમાં મને સ્કૂલમાં મૂકવા આવતો, તો મને કેમ કે આ ટ્રક એટલી અવાજ કરતી હતી અને વચમાં વચમાં જ્યારે બ્રેક મારે ને તો એના એન્જિનમાંથી એટલું બધું સ્મોક, ધુમાડો નીકળતો હતો કે મને શરમ આવતી હતી. તો હું હંમેશા એ ટ્રકની નીચે ઓલી સીટમાં બેસી જતો હતો અંદર, કે મને કોઈ જોઈ ને કે હું ઉતરું છું આ ટ્રકમાંથી. હું એ કે મારી ઉંમર 12 વર્ષની હતી. હું જેવો નીકળું છું તો મારો બાપ મને હંમેશની મુજબ મારા ખંભાને હાથ રાખે છે અને મને કિસ કરે છે, ગુડ બાય કિસ કરે છે. મને એમ લાગતું હતું કે આખી સ્કૂલ મને જોઈ છે. તો હું એક દિવસ જ્યારે મને એ ગુડ બાય કિસ કરતો હતો તો હું મારો હાથ આડો રાખી દીધો. હું મારા બાપને કહું છું કે બસ હવે પછી તમે મને કિસ નહીં કરો, હું હવે મોટો થઈ ગયો છું. એનો બાપ એ કહે છે ફ્રેન્ક કે મારો બાપ મારી સામે એક મિનિટ સુધી જોઈ જ રહ્યો. એ કે મને બરાબર યાદ છે આ ઇન્સિડન્ટ. અને પછી જોઉં છું તો એની આંખમાં આંસુ ભરાઈ ગયા. હું કોઈ દિવસ મારા બાપને રોતા નથી જોયો. અને તરત જ એને ઓલું જે ગાડીની બારીમાંથી મને જે કિસ કરવા આવતું હતું એ પોતાનું મોઢું ફેરવી અને વિન્ડસ્ક્રીન ઉપર રાખી દીધું. અને ત્યાં જોતો જોતો મને કહે છે, ફ્રેન્ક તારી વાત સાચી છે, તું હવે મોટો થઈ ગયો છો, તું હવે જવાન થઈ ગયો છો. બસ હું ઉતરી ગયો, સ્કૂલમાં ચાલ્યો ગયો અને મારો બાપ પાછો આવી ગયો ઘરે ફિશિંગ કરવા માટે. એક અઠવાડિયામાં એ દરિયામાં થોડુંક તોફાન આવતું હતું, કેમકે વેધર બહુ સારી ન હતી. તો બીજા બધા ફિશરમેન નક્કી કર્યા કે અમે ફિશિંગ બોટ્સ લઈને નહીં જઈએ, કારણ કે આ મોસમ સારી નથી. પણ મારા બાપને એમ થયું કે જો હું નહીં જાઉં તો મારી કમાણી કેમ કરીશ, હું મચ્છી કેમ પકડીશ, અને મચ્છી વગર મારું ઘરનું, મારા મા બાપ, મારા પેરેન્ટ્સ, મારા ઘરનું આ બધું ખર્ચું હું કેમ કાઢીશ. અને એ દરિયે જાય છે, અને એ દરિયે જાય છે એ પાછો આવ્યો જ નહીં. ફ્રેન્ક આ બોલતા બોલતા એનું ગળું ભરાઈ ગયું, એ બોલી પણ ન શક્યો, એના આંખમાં આંસુ ભરાઈ ગયા. એ કહે છે કે એ બનાવ પછી હું કેટલું માંગ્યો મારા અલ્લાહ પાસે કે મારો બાપ પાછો આવે, મારો બાપ મને પાછો મારા ગાલ ઉપર ગુડ બાયનું કિસ કરે, મારો બાપ મને પાછો મારા ખંભા ઉપર હાથ રાખે, મને મારા બાપને કેવું છે કે તું કેટલો મારી માટે ઇમ્પોર્ટન્ટ હતો, આ તું મને કેમ આ હું આ શબ્દો બોલ્યો. અને ત્યાર પછી એ બાપની ગુડ બાય કિસ હંમેશની માટે. આજ દિવસ સુધી હું તમને જ્યારે આ વાત પણ કરું છું મારા દિલમાં ખટકે છે. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રો કે જેનો અહેસાન છે આપણા ઉપર, એ લોકોના ગુનાહોને પણ માફ કરે. આપણે આ COVID-19ની બીમારીથી દૂર રાખે, સલામત રાખે. આપણને બધાને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તૌફીક આપે કે આપણે લોકોની મદદ કરી શકીએ અને ઇન્સાફથી વર્તી શકીએ. આપણા જમાનાના ઇમામને ઝુહૂર ફરમાવે અને તેના મદદગારોમાં આપણે સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.